પ્રવચન નંબર 693 15-97 72 મિનિટ પ્રવચન સાર ગાથા 49 પર્યુષણ પર્વ
આજે પર્યુષણ પર્વ આધિરાજનો મહાન માંગલિક દિવસ સંવત્સરીનો છે એમાં આત્માનું ખરેખર સ્વરૂપ શું છે અને આત્માનો અનુભવ કેમ થાય એ બે વાત મુખ્યપણે જીવનમાં સમજવા જેવી છે અને પોતાનું સ્વરૂપ છે એટલે સમજી શકાય એવું છે. બીજાનું સ્વરૂપ સમજવા જાય તો સમજાય, પણ પોતાના સ્વરૂપને પોતે સમજી શકે એટલો તો ઉઘાડ સંઘની પ્રતિનિધિ જીવને આવી ગયો છે. હવે એનો દુરુપયોગ અનંતકાળથી કરે છે, અનંતકાળથી અનંતવાર એને પાંચ ઇન્દ્રિયને છઠ્ઠા મનનો ઉઘાડતો હતો, અનંતવાર આવ્યો, પણ એ માનસિક જ્ઞાનનો દુરુપયોગ એને કર્યો. હવે માનસિક જ્ઞાનનો પણ સદુપયોગ કરવા માટે એણે શબ્દ પ્રયોગ પણ સારો કરવો જોઈએ, એટલે કે આત્મામાં જ્ઞાન થાય છે અને જ્ઞાનમાં પોતાનો આત્મા જણાય છે. આત્મામાં રાગ થાય છે અને આત્મા રાગને કરે છે અને દુઃખને ભોગવે છે, એ અજ્ઞાન પોષક ભાષા છે. જેમાં અજ્ઞાન પોષાય એવી ભાષાને સંતો દુર્જનની ભાષા કહે છે, ને જેમાં અજ્ઞાન પોષાય નહીં, જ્ઞાન પોષાય અને આત્માનું મૂળ સ્વરૂપ ખ્યાલમાં આવવા માંડે એવી ભાષાનો પ્રયોગ કરતા ભાષા સળવી આવતા એ સજ્જનની ભાષા છે. એ મારો આત્મા જ્ઞાનમય છે, મારામાં તો જ્ઞાન જ થાય છે અનંત અનંત, અને એ જ્ઞાનમાં માત્ર રાગાદીનો ને પરનો પ્રતિભાસ થાય છે, પણ મારા જ્ઞાનમાં અનાદિથી આજ સુધી રાગ આવ્યો નથી, આવતો નથી અને આવવાની કોઈ શક્યતા નથી. માત્ર રાગાદીના પ્રતિભાસ આવે છે એ બરાબર છે, પણ પ્રતિભાસ આવતા રાગ આવતો નથી. એમ પ્રતિભાસ તરફ આવતા એને રાગની જુદાઈ પાસે છે, રાગ બીજે થાય છે એમ પાસે છે. રાગ નિમિત્તમાં થાય છે, ઉપાદાન એટલે આત્મામાં જ્ઞાન થાય છે, બધાની પાસે જ્ઞાન થાય છે, ઉપયોગ લક્ષણ છે અને એ સ્વચ્છ છે. એ સ્વચ્છતામાં બહારના રાગાદી જ્ઞેયો ભલે પ્રતિભાસે, પણ રાગાદી ભાવો જ્ઞાનમાં આવતા નથી. એ પ્રતિભાસમાં આવતા છે જે રાગ અને શરીરથી મારું જ્ઞાન જુદું છે એમ અલ્પ પ્રયત્ને અથવા વિના પ્રયત્ને ભેદ થઈ જાય છે. એટલો જ પ્રયત્ન કરવો પડે કે રાગાદી જે થાય છે એ કર્મની સત્તામાં છે, પૂતગલના પરિણામ ખરેખર છે. જેમ સ્પર્શ ગંધવર્ણ નવકર્મના પરિણામ છે અને એ પ્રતિભાસે તો પણ શરીરના પરિણામ આત્મામાં આવી શકે છે. એમ રાગ દ્વેષ મોહ સુખ દુઃખના પરિણામ દ્રવ્ય કર્મની સત્તામાં જળની સત્તામાં થાય છે અને એમાં જ્ઞેયત્વ હોવાને કારણે પ્રમેયત્વ હોવાને કારણે આત્મામાં જ્ઞાનત્વ અને પ્રમાણતા હોવાને કારણે એનો પ્રતિભાસ થાય છે. પણ મારામાં એના પ્રતિભાસમય મારામાં જ્ઞાન થાય છે કે જે જ્ઞાનમાં આત્મા જણાય છે એમ લેવું, રાગ થાય છે એ કાઢી નાખવું. રાગને આપણે રાખો પારકા સ્થાનમાં, રાગને રાગના સ્થાનમાં રાખો, જ્ઞાનને જ્ઞાનમાં સ્થાનમાં રાખો, કોઈ દોષ નથી. એટલે આત્મા રાગને કરે છે ને દુઃખને ભોગવે છે એ ભાષા દુર્જનની છે, અજ્ઞાન પોષક ભાષા છે. કડક લાગે પણ જ્ઞાનીઓ કરુણા કરીને આકરા શબ્દો કહે છે. ભાષા તો બદલાય, ભાષા જ હજી બદલતી નથી આટલા વર્ષો ત્યાં સાંભળ્યા પછી પણ, ગુરુને સાંભળ્યા પછી તો ખ્યાલ ત્યાં સુધી બરાબર હતો, પણ હવે તો ભાષા બદલાવ, ભાષા બદલશે તો ભાવ બદલશે, બાકી હજી ભાષા બદલતી નથી. આ વાત હું કેની કરું છું, આપણા મોક્ષની વાત છે. અન્ય મતમાં તો આવો ભેદજ્ઞાન છે નહીં કે રાગ આત્મામાં થતો નથી કર્મમાં થાય છે, આત્મામાં જ્ઞાન થાય છે, એવા ભેદજ્ઞાનની વાત તો અન્ય મતમાં છે જ નહીં. આ તો ભેદજ્ઞાનની વાત આવ્યા પછી પણ હજી ભાષા દુર્જનની આવે કે આત્મામાં રાગ થાય છે, એ રાગને આત્મા કરે છે અને દુઃખને આત્મા ભોગવે છે. પછી એનાથી આગળ વધીને એમ કે બહુ તો એ દુર્જનની ભાષા કે આત્મા રાગને જાણે છે, પરને જાણે છે, એ પણ અધ્યવસાન પોષક ગાથા ભાવ છે. એમ શાસ્ત્ર કહે છે એ અધ્યવસાન છે, પરને હું જાણું છું એ અજ્ઞાન પોષક ભાવ છે. હવે ભાષા બદલાવીને રાગને કરતો નથી ને રાગને જાણતો નથી, જાણનારો જણાય છે, એટલી ભાષામાં તો આવ. કર્તા બુદ્ધિનું શલ્ય કાઢ, પરને જાણું છું એમાં ઇન્દ્રિય જ્ઞાન એનું કર્તા થઈ જાય છે અને ઇન્દ્રિય જ્ઞાન એનું કર્મ થાય છે. એનું જ્ઞાન કર્તા થતું નથી અને જ્ઞાનનું કર્મ થતું નથી, એને જાણનારો જણાય છે, એ સવળી ભાષા છે. રાગને કરું છું એ અજ્ઞાનપોષક ભાષા છે, દુર્જનની ભાષા છે. રાગને હું જાણું છું એ પણ દુર્જનની ભાષા છે. હવે આજના દિવસે તો આ ભેદજ્ઞાનના પ્રકારની વાત ચાલે છે કે જો જીવો પ્રતિભાસમાં આવી જશે તો બે દોષ નીકળી જશે. હજી પ્રતિભાસમાં આવે ત્યાં બે દોષ નીકળી જશે, એટલે કે નીકળવાનો સંભવ પાકો છે, પછી નીકળશે. પ્રતિભાસમાં આવતા બધું મને મારા જ્ઞાનમાં પ્રતિભાસે છે, મારા જ્ઞાનમાં કોઈ વિભાવ ભાવ જડભાવ પ્રવેશતા નથી, હું તો જાણનાર છું. જેમ અરિહંત ભગવાન જાણનાર દેખનાર, સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર, એમ ગુરુદેવની વાણી આવી છે કે જેમ સિદ્ધ જાણનાર દેખનાર છે એમ બધા આત્મા જાણનાર દેખનાર છે. તો જાણવામાં આવી ગયા ને, સિદ્ધ ભગવાનથી જરાક જુદો પડ્યો તો કે કર્તૃત્વમાં કે પરના જ્ઞાતૃત્વમાં રોકાણો તો તને ધર્મ થશે નહીં, આ ગુરુદેવની વાણી છે. એમ આજે છેલ્લો દિવસ છે આપણો આઈનો, તો હવે પ્રવચન સારની ઓગણપચાસમી ગાથામાં આજે મેં વાત કરી એનો નિચોડ ઓગણપચાસમી ગાથામાં આવવાનો છે. એટલે પહેલા ભૂમિકા માંડી, ઉપરથી વાત કરી, હવે શાસ્ત્ર દ્વારા શું કહે છે જ્ઞાનીઓ એ આપણે સમજવાની કોશિશ કરીએ. ગાથા 49 પ્રવચન સાર. જો એક દ્રવ્ય અનંત પર્યાય તેમ દ્રવ્ય અનંતને યુગપદ ન જાણે જીવ તો તે કેમ જાણે સર્વને. ઉપર મથાળું છે. હવે એકને નહીં જાણનાર એટલે શું? પોતાના આત્માને નહીં જાણનાર સર્વને જાણતો નથી. એકને જાણે છે તે સર્વને જાણે છે એમ કેવું છે. પણ જે એકને જાણતો નથી, આત્માને જાણતો નથી, તે સર્વને પણ જાણતો નથી, એની ગાથા છે. અન્વયાર્થ, જો અનંત પર્યાયવાળા અગ્નિનો પાઠ છે ને, જ્ઞેયો હંમેશા પર્યાય સહિત હોય અને ધ્યેય ત્રિકાળ હંમેશા પર્યાય રહિત જ હોય. પર્યાય રહિત પદાર્થને ધ્યેય કહેવાય, પર્યાય સહિત પદાર્થ હોય એને જ્ઞેય કહેવાય. જો અનંત પર્યાયવાળા એક દ્રવ્યને, દ્રવ્ય એક એની પર્યાયો અનંત છે, ઈ અનંત પર્યાયવાળું એક દ્રવ્ય છે, બધી પર્યાય આવે કે અનાદિ અનંત આત્મદ્રવ્યને તથા અનંત દ્રવ્ય સૌને યુગપદ એક સાથે જે જાણતો નથી, તો તે સર્વને અનંત દ્રવ્ય સૌને કઈ રીતે જાણી શકે? અર્થાત જે આત્મદ્રવ્યને ન જાણતો હોય, સિદ્ધાંતિ છે કે જે આત્માને જાણતો નથી તે સર્વને જાણી શકતો નથી, તે સમસ્ત દ્રવ્ય સમૂહને ન જાણી શકે. ટીકા છેલ્લું છે. અરે પ્રતિભાસમાં આવી જાય તો ભેદ જ્ઞાન, આહા, અડધો માર્ગ કપાઈ ગયો. આહા, પ્રતિભાસમાં આવતા જ પરની એકત્વ બુદ્ધિ છૂટી જાય છે, વિકલ્પમાં નિર્વિકલ્પ થઈને પછી. એક અપેક્ષાએ એને પરોક્ષ અનુભૂતિ થઈ જાય છે અને અપૂર્વ સ્વભાવનો પક્ષ આવી જાય છે. પછી એને અનુભવ થવાનો ચોક્કસ અવકાશ છે. પ્રતિભાસમાં આવતા એ જ્ઞાનમાં આવી ગયો, પરથી ખસી ગયો. પરને હું જાણું છું, ત્યાંથી ખસીને પર મારામાં જે પ્રતિભાસ થાય છે એવા જ્ઞાકાર જ્ઞાનને હું જાણું છું, જ્ઞેયને નહીં. જ્ઞેયથી બુદ્ધિ હટી ગઈ, જ્ઞેયને હું જાણું છું અને મારા જ્ઞાનમાં જ્ઞેયો જણાય પણ છે એને જ્ઞેયનો સંબંધ છૂટી જાય છે. પ્રતિભાસમાં આવતા જ્ઞાકાર જ્ઞાનમાં આવી ગયો હોય પર્યાયમાં હજી, અને જ્ઞાકાર જ્ઞાનમાં આવ્યો પરજ્ઞેયથી ખસ્યો તો સમજ વસે ક્યાં જાય? જ્ઞાન જ્ઞાન જાય ક્યાં? સમુદ્રનો દ્રષ્ટાંત આવે છે. કાંઠે વાણ ઉભું હતું, એક બે પક્ષી એના તટ ઉપર બેસી ગયા. વાણ તો અંદર ચાલવા માંડ્યું દરિયામાં, મધદરિયે. ઉડે ખરું પક્ષી, પણ ફરી ફરીને એ તૂતક ઉપર જ બેસે, એને બીજો તો કોઈ દરિયામાં તો બેસવાનો છે નહીં. એમ એક વખત દ્રવ્યને હું જાણું છું, પરને ત્યાંથી ખસીને દ્રવ્ય જેમાં પ્રતિભાસે છે એવા જ્ઞાનને જાણું છું, જ્ઞાનમાં આવી જાય. પ્રતિભાસે છે બધાને, જલકે છે. હા, અરીસામાં મોઢું જણાય છે એમાંથી ખસી જા. મોઢું જેમાં પ્રતિભાસે છે એવી દર્પણની સ્વચ્છતા જણાય છે એટલું ને, દર્પણ પછી. પણ મોઢું તો ગયું, મોઢું જણાય છે એ નિમિત્ત તો ગયું અને નૈમિત્ય કઈ ગયું. નિમિત્ત તો ગયું પણ નિમિત્ત શબ્દે નૈમિત્તિક જે મોઢાનો આકાર છે એ આકારે જણાતો નથી, મને તો દર્પણની સ્વચ્છતા જણાય છે. એ સ્વચ્છતામાં આવતા એ દળમાં વયો જાય છે અને મોઢાનો રખ છૂટી જાય છે. અને મોઢાનો આકાર જે હતો એમાંથી પણ રખ છૂટી જાય છે. જ્ઞેયમાંથી છૂટે જ્ઞાયાકારમાં આવે અને જ્ઞાયાકારમાંથી છૂટેલો જ્ઞાયકમાં આવી જાય છે. જ્ઞાયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, બધાને જણાઈ રહ્યો છે. બધાની પાસે જ્ઞાયાકાર જ્ઞાન અત્યારે પ્રગટ થાય છે અને એ જ્ઞાયાકાર જ્ઞાનમાં બધાને હર સમયે અત્યારે ત્રણે કાળ જાણનારો જણાય છે. પર જણાતું નથી. હવે જાણનારો જ્યાં સુધી પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી જાણનારો જણાય છે એમ રાખને, પર જણાય છે એ રહેવા દે ને. ભાષા સજ્જનની તો કર, ભાષા બદલશે તો ભાવ બદલવાનો અવકાશ જરૂર છે. પણ હજી જ્યાં ભાષા જ અવળી છે, રાગને આત્મા કરે ને રાગને જાણે, એ રાગ જ્ઞેય બને તો ભગવાન આત્મા કેદી જ્ઞેય બનશે. રાગ કર્મ થશે તો જ્ઞાન કેદી કર્મ થશે. આત્માનું જ્ઞાન કર્મ ન થાય, રાગને કર્મ બનાવ્યું. હું કરતા ને રાગ મારું કર્મ. અહીંયા ફરમાવે છે, અપૂર્વ ગાથા છે. પ્રથમ તો આત્મા ખરેખર, ખરેખર શબ્દ બહુ વપરાય છે શાસ્ત્રમાં, ખોટાનો પરિહાર. પ્રથમ તો આત્મા ખરેખર સ્વયં આપોઆપ પોતાને મળે, નિસર્ગ જ જ્ઞાનમય હોવાથી. આત્મા જ્ઞાનમય થતો નથી. આત્મા ત્રણેય કાળ જ્ઞાનમય છે ને રાગમય. આ ત્રણેય કાળની વાત છે હો. આત્મા આમાં લખેલું વાંચું છો, ખરેખર સ્વયં પોતે પોતાની મેળે આપોઆપ નિસર્ગ જ જ્ઞાનમય હોવાથી. આ બધા આત્માની વાત છે હો. બધા આત્માનો સ્વભાવ જ્ઞાનમય છે, નિગોથી માંડીને સિદ્ધ સુધી બધા આત્મા. અજ્ઞાની પણ અજ્ઞાનમય નથી. અરે ભગવાન, આત્મા અજ્ઞાનીમય થઈ શકતો જ નથી, થવાનોય નથી. એ તો એની ભ્રાંતિ છે. બાકી છે તો જ્ઞાનમય હોવાથી શબ્દ છે. ત્રણેય કાળ હોવાથી ત્રણેય કાળ વાચક છે. હોવાથી જ્ઞાતાપણાને લીધે જ્ઞાનમય હોવાને કારણે, જ્ઞાતાપણાને લીધે એટલે કરતા પણ છૂટી ગયું. જ્ઞાનમય છે એટલે જ્ઞાતા છે, કરતા બની શકતો નથી. જ્ઞાતાપણાને લીધે જ્ઞાન જ છે. જ્ઞાનમય હોવાને લીધે, જ્ઞાતાપણાને લીધે કારણે એ જ્ઞાન જ છે. અને જ્ઞાન દરેક આત્મા માં, દરેક આત્મા કયો? સિદ્ધના આત્મામાં જ્ઞાન વર્તે છે અને નિગુદમાં જ્ઞાન નથી વર્તું, એવો ભાગ બે પાડ્યાની. વસ્તુ પોતાના સ્વભાવને છોડતી જ નથી, જ્ઞાનમય ત્રણે કાઢ્યો છે. અને જ્ઞાન દરેક આત્મામાં, પ્રત્યેક કીડી મકોડી ગમે તે હોય, નિગોદનો જીવ હોય, જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું પ્રતિભાસમય માં સામાન્ય છે. જ્ઞાન વર્તે છે, હવે જ્ઞાનનું લક્ષણ શું છે? એમ જ્ઞાનનું લક્ષણ શું છે? પરને જાણે છે કે પરના પ્રતિભાસમય જ્ઞાન છે? આત્મામાં જ્ઞાન થાય છે, રહેલું છે, અને રહેલું જે જ્ઞાન છે તે પ્રતિભાસમય. પ્રતિભાસ વાળું નહીં, પ્રતિભાસમય કેમ કહ્યું? કે સ્વ પરના પદાર્થો આખું વિશ્વ એમાં ઝલકે છે, પ્રતિભાસે છે, પ્રતિબિંબિત થાય છે, તો એ જ્ઞાન પ્રતિભાસમય છે. જ્ઞાન અને પ્રતિભાસ એક સત્તા છે. જ્ઞાન ને જ્ઞેયની બે સત્તા છે. જ્ઞાન બે ભિન્ન ભિન્ન છે, અને જ્ઞેયોનો પ્રતિભાસ થાય છે અને જ્ઞાન એ એક સત્તા છે, એ સ્વચ્છતા છે, એની અભેદ છે. જ્ઞાન કયો એટલે પ્રતિભાસમયમાં તમે આવી જાઓ. પરને કરે છે ને પરને જાણે છે એ રહેવા દે, પ્રતિભાસમય છે. જો જ્ઞેયનો સ્વીકાર કર્યો પણ જ્ઞેયમય ન કહ્યું, ચેટીજી, જ્ઞેયનો પ્રતિભાસ કયો પણ એ પ્રતિભાસમય છે, જ્ઞેયમય નથી. જ્ઞાન બધાના આત્માની વાત ચાલે છે, આ સ્વરૂપ છે આત્માનું, આત્માનો સ્વભાવ. આત્મા આવે વેડો પાર થાય, આત્માનો લક્ષણ ઉપયોગ છે, અને ઉપયોગનું લક્ષણ સ્વચ્છ હોવાને કારણે એ પ્રતિભાસમય છે. માં સામાન્ય, સામાન્ય ઉપયોગ પછી એનો વિશેષ કહેશે. ઉપયોગો લક્ષણમ, ઉપયોગ છે તે જીવનું લક્ષણ છે, અને ઉપયોગનું લક્ષણ સ્વપર પ્રકાશક, સ્વપર પ્રતિભાસરૂપ છે. જીવનું લક્ષણ ઉપયોગ છે, અને ઉપયોગનું લક્ષણ સ્વપર પ્રતિભાસમય છે. જ્ઞાન સ્વપર પ્રતિભાસ વાળું નથી, મય છે. એ પ્રતિભાસ મય અનાદિ અનંત, જેમ અનાદિ અનંત લક્ષણ છે ઉપયોગ, તો ઉપયોગનું લક્ષણ પ્રતિભાસમય એમ લખે છે. આમાં પ્રતિભાસમય મહા સામાન્ય છે, તે પ્રતિભાસમય મહા સામાન્ય. સામાન્ય જ્ઞાન ઉપયોગ અનાદિ અનંત જે લક્ષણ છે એનું, એ પ્રતિભાસમય છે, એનું લક્ષણ બાંધવું. જ્ઞાન કોઈને કરે ને કોઈને જાણે એ કાઢી નાખ્યું. આ અંદરમાં લઈ જવાની પ્રોસેસ બતાવે છે આ ગાથામાં. પરને હું જાણું છું કે પર જેમાં પ્રતિભાસ એ પ્રતિભાસમય મારું જ્ઞાન છે. પ્રતિભાસ અને જ્ઞાન એક સત્તા છે. જ્ઞાન લક્ષ્ય છે, એનું લક્ષણ પ્રતિભાસ છે, એ પ્રતિભાસમય ઉપયોગ છે. પ્રતિભાસની વાત સમજવા જેવી બહુ છે, સમજાય એવી છે, સમજી શકાય એવી છે, ઝલકે છે. આ પ્રતિભાસમય હવે આગળ વધારે છે. પ્રતિભાસની વાત કરી, હવે પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું છે, એટલે કે અનંત જ્ઞેયો છે. અનંત જ્ઞેયોના આકાર અનંત અહીં આવે છે, આકારોમાં વ્યાપી જાય છે જ્ઞાન, પરના આકારોમાં નહીં. એ જે જ્ઞેયો છે એના આકારો એટલે એના જેવા સ્વરૂપો છે એવું અહીં પ્રતિભાસે છે. એ અનંત વિશેષો એનું કહેશે હમણાં આગળ, એમાં નિમિત્તો અનંત છે. જ્ઞાન એક છે, પ્રતિભાસમય છે, અને એ પ્રતિભાસમય જ્ઞાનમાં અનંત જ્ઞેયો એમાં નિમિત્ત છે, એ આવશે હમણાં. એટલે કે એ પ્રતિભાસમાં વ્યાપે છે, જ્ઞેયોમાં વ્યાપતું નથી. અનંત પ્રકારના જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે, એ પ્રતિભાસમય જ્ઞાનોમાંથી એ જ્ઞાન એના આકારોમાં વ્યાપે છે પણ જ્ઞેયમાં વ્યાપતું નથી. જ્ઞેયો નિમિત્ત છે એમ કહેશે હમણાં. અનંત વિશેષોમાં વ્યાપનારું, ફેલાયેલું, પસરેલું છે. જ્ઞાન પસરે તો ક્યાં જાય કે પ્રતિભાસમાં જાય, ક્યાં જાય બીજે? એના જે આકારો ઝલકા એમાં જ્ઞાન જે, જ્ઞાન તો કઈ જ્ઞેય તરફ તો જતું નથી. જ્ઞાન જ્ઞાન તો છોડતું નથી, જ્ઞાન પોતાનું પ્રતિભાસપણું છોડીને પરમાં જતું નથી. પ્રતિભાસમય છે, એકદમ નજીકમાં જીવ આવી જાય જો પ્રતિભાસનો ખ્યાલ કરે તો. અનંત વિશેષોમાં વ્યાપનારું, ફેલાયેલું, પસરેલું છે જ્ઞાન. એના વિશેષો એટલે એના આકારો, પર પદાર્થના આકારો તે જ્ઞાનના વિશેષો કહેવાય. જ્ઞેય વિશેષ નથી, જ્ઞેય તો ભિન્ન છે. જ્ઞેયને ક્યાં જાણે છે જ્ઞાન? જ્ઞેયો જેમાં પ્રતિભાસે છે એવા જ્ઞાનને કથંચિત જાણે જ્ઞાન, ખરેખર તો એ જ્ઞાયકને જાણે છે. પણ ભેદથી જો તો એટલા જ્ઞાનને જાણે છે વાપનારું, અને તે વિશેષો જે આકારો કયા એ જ્ઞાનના વિશેષો છે. જ્ઞેયના વિશેષો નથી અહીં આવતા, જ્ઞેયના વિશેષો જ્ઞેયમાં રહીએ છે, અને જ્ઞેયના આકારો અહીંયા આવે છે. એ એમ કે છે કે એ તો જ્ઞાનનો વિશેષ છે, સ્વચ્છતા આકાર. એના વિશેષોના ભેદોના નિમિત્ત સરહદ રહી પડ્યા છે. ઓલું નિમિત્ત છે, અહીંયા જે આકાર છે એ નૈમિતિક કહેવાય, પણ નૈમિતિક છે એ તો પ્રતિભાસમય છે, એમાં નિમિત્તો અનંત દ્રવ્યો છે, એ તો ભિન્ન જ છે. સામે નિમિત્ત છે ને આ ઉપાદાનમાં શું સ્થિતિ ભજે છે, એકને જાણે છે તે અને અનંતને જાણે છે, એ વાત સિદ્ધ કરવી છે. નિમિત્ત સર્વદ્રવ્ય પર્યાયો છે. હવે જે પુરુષ, આગળ જે પુરુષ એટલે આત્મા, સ્ત્રી પુરુષનો ભેદ નહીં, પુરુષ એટલે આત્મા. જે પુરુષ સર્વદ્રવ્ય પર્યાયો જેમના નિમિત્ત છે, જ્ઞાકારો થાય છે, એના નિમિત્તો બાહ્ય પદાર્થો છે. જ્ઞાકારાએ થાય એના નિમિત્તો બહારના પદાર્થો છે. એવા અનંત વિશેષોમાં વ્યાપનારા, એ અનંત વિશેષો જે છે એ વિશેષો અહીંયા થાય છે. જ્ઞેયો અનંત છે, એના આકાર અનંત છે, એ અનંત આકારો તે જ્ઞાનનો વિશેષ છે. જ્ઞાનનો વિશેષ પર પદાર્થ નથી, જ્ઞેયો નથી, પર એનો જે પ્રતિભાસ થાય છે એના આકારો એ જ્ઞાનનો વિશેષ છે. જ્ઞાન સામાન્ય છે અને ઓલા જે નિમિત્ત છે અને અહીંયા આકાર થાય છે એ જ્ઞાનનો વિશેષ છે. વધારો મય છે. એવા અનંત વિશેષોમાં વ્યાપનારા જે નિમિત્તો છે તે અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહા સામાન્ય રૂપ આત્માને સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી. રાગ જણાય છે ને પર જણાય છે એમ આટકો, પણ જે અનંત પદાર્થો છે નિમિત્તપણે એ પ્રતિભા સાયે જ્ઞાનમાં થાય છે. એટલે વા અનંત છે તો અહીંયા આકાર અનંત છે. ઈ આકાર અને જ્ઞાન એક સત્તા છે, અને આકારના નિમિત્તો છે બિન સત્તા મારી, આ નિમિત્ત માત્ર દ્રવ્ય. આ શું માંડી છે કે અરે આ આત્માની માંડી છે ભાઈ. શબ્દો નવા લાગે, સાંભળ્યા ન હોય એટલે એમ લાગે આ શું માંડી છે. આ સંવત્સરીના દિવસે એમ લાગે લાગે, પણ જો એક વખત કાન ઉપર પડી હશે ને તો કોક દિવસ એને વિચારમાં આવશે કે આ એક કુંકુમ ભગવાન આવા પ્રતિભાસની વાત કરી ગયા હતા અને સાંભળીતી ખરી, એ શું છે ભલા. એ ઉપયોગમાં આવશે એને કોક દિવસ. અત્યારે ડિપોઝિટ થશે ને તો ઉપયોગમાં આવશે, પણ પર મારું જ્ઞેય છે અને પરને હું જાણું છું. હા, પરનો પ્રતિભાસ થાય છે મારા જ્ઞાનમાં એવા આકારોને હું જાણું છું. એટલું લે પેલા પ્રાથમિકમાં તો ક્ષમ્ય છે, પછી ત્યાં અટકવાનું તો નથી. જ્ઞાકાર જ્ઞાનમાં તો આત્મા જાણે છે એમ જવાનું છે. ત્યાં પ્રતિભાસમાં હા બરાબર, આત્માને સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી જે પુરુષ આ જાણતો નથી, પ્રતિભાસમાં આવ્યો નથી અને પરમાં હજી અટકે છે. પ્રતિભાસમાં નથી આવતો એટલે જ્ઞાનમાં આવ્યો નહીં. જ્ઞાનમાં ના આવે તો જ્ઞાયકમાં કેમથી આવે? એ તો જ્ઞેયમાં અટકો છે. હા, પર પદાર્થને જ્ઞેય બનાવે છે. પર પદાર્થ જેમાં પ્રતિભાસે છે એને જ્ઞેય બનાવતો નથી હજી. તો જ્ઞાયક તો જ્ઞેય ક્યાંથી બને? આ ધર્મની વાત છે. બદામનો મેસુબાદ ચાલે છે. તે પુરુષ પ્રતિભાસમય મહાસામાન્ય વ્યાપ્યા જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમના નિમિત્તભૂત સર્વદ્રવ્ય પર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી શકે? જે પ્રતિભાસમાં નથી આવતો જે જ્ઞેયમાં પડ્યો છે એને કેવી રીતે બધા પદાર્થનું જ્ઞાન થાય કે ન થાય? ત્રણ કાળમાં ન થાય, કેવળ જ્ઞાન નહીં થાય એને. આ કેવળ જ્ઞાનની ગાથા છે, ન જ થઈ શકે. આ રીતે એમ ફલિત થાય છે કે આત્માને જે જાણતો નથી, આત્માને જાણતો નથી એટલે આત્માના જ્ઞાનને જાણતો નથી, અને આત્માના જ્ઞાન પ્રતિભાસમય છે એને જાણતો નથી, અને જેનો પ્રતિભાસ થાય છે એને જાણવા યોગ્ય એ આત્માને નહીં જાણે. નિમિત્તમાં વયો ગયો. અરે ક્ષણિક ઉપાદાનમાં તો આવ્યો, જ્ઞાન છે ક્ષણિક ઉપાદાન છે અને એનામાં સ્વપરનો પ્રતિભાસ થાય એવી શક્તિ છે એમાં તો આવી જાય. એ સર્વને જાણતો નથી, એકને જાણતો નથી, આત્માને જાણતો નથી, ઉપયોગને જાણતો નથી, લક્ષ્યને જાણતો નથી, તે લક્ષ્યને જાણતો નથી, અને લક્ષણનું લક્ષણ એને જાણતો નથી. આત્માનું લક્ષણ જ્ઞાન, ઉપયોગ ઉપયોગનું લક્ષણ સ્વપ્નનો પ્રતિભાસ, એનું લક્ષણ છે. હવે ત્યારે એમ નક્કી થાય છે કે હવા 10:11 છે, કેમ 10 મિનિટ છે. હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન હવે નક્કી ટોટલ કરે છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન, અને આમ હોતા આમ છે આમ હોતા આત્મા જ્ઞાનમયપણાને લીધે આત્મા જ્ઞાનમય જ રહ્યો. ગમે એટલા પ્રતિભાસ થાય તો પણ જ્ઞેયમય થયો નહીં, અનાદિ અનંત જ્ઞાનમય રહ્યો છે, રહેશે. રાગમય થયો નથી, થવાનો પણ નથી, અને એનો પ્રતિભાસ છૂટવાનો નથી. પ્રતિભાસમય જ્ઞાન છે, રાગમય નથી પણ રાગના પ્રતિભાસમય જ્ઞાન છે, રાગબીન છે, નિમિત્ત છે. તો ત્યારે એમ નક્કી થાય સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન. અને આમ હોતા આત્મા જ્ઞાનમયપણાને લીધે, જ્ઞાનમય થવાને લીધે એમ નહીં, અનાદિ અનંત જ્યાં જ્યાં આત્મા ત્યાં એ આત્મા જ્ઞાનમય જ હોય. કોઈ કાળે રાગમય હોઈ શકે જ નહીં, તો જડ થઈ જાય. હજી તો રાગ આત્મામાં થાય છે, રાગને આત્મા કરે છે, એ ભાષા દુર્ગંધની છે, અજ્ઞાન પોષક. રાગ આત્મા નથી કરતો તો શું કોણ કરે છે? એમ આડા અવડા શબ્દ બોલે એમ સમજી ગયા. આત્માનો સ્વભાવ જ એવો છે કે જ્ઞાનમય રહ્યો છે. આત્માનો સ્વભાવ જ એવો રહ્યો છે કે જ્ઞાનમય રહ્યો છે, જ્ઞાનમય રહ્યો છે. રાગમય તો ત્રણ કાળમાં નહીં થાય. એની બુદ્ધિ બગડી ગઈ, બગડે ભલે, પણ સ્વભાવ છોડતો નથી. આત્મા જ્ઞાનમયનો જે ત્રિકાળ સ્વભાવ છે એ છૂટતો નથી. બંધારણ કરતા એને સ્વભાવ શબ્દ વાપરવો. ઘણા બંધારણ વાપરે છે મને ખબર છે. આત્મા જ્ઞાનમય એનો ત્રિકાળ સ્વભાવ છે. એ જ્ઞાનમય પણ છૂટવાનું નથી ત્રણ કાળમાં કોઈ કાળે. કે છે આમ હોતા આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંચેતક હોવાથી, પોતે પોતાને જાણતો હોવાથી, કેમ કે જ્ઞાનમય પોતે છે તો પોતે પોતાને જ જાણે ને. દીવાનો પ્રકાશ દીવાને જ પ્રસિદ્ધ કરે, લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. જ્ઞાન લક્ષણ છે એ આત્માને પ્રસિદ્ધ કરે અને અલક્ષ એટલે રાગને ને લોકાલોકને પ્રસિદ્ધ ન કરે. એટલે જાણે જ નહીં એમ, પ્રસિદ્ધ ન કરે એટલે લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે. મહામંત્ર છે આ. જ્ઞાન પ્રગટ થાય છે સમય સમયે, એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરતું જ પ્રગટ થાય છે. રાગ અલક્ષ છે એને પ્રસિદ્ધ ન કરે. તો રાગને ને પરને કોણ પ્રસિદ્ધ કરે? જ્ઞાન નહીં, ઇન્દ્રિય જ્ઞાન. હવે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાનમાં માની લીધું, કેદી એનો અંત આવશે? અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન. અને આમ હોતા આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંચેતન પોતે પોતાને ચેતે એટલે જાણે દેખે હોવાથી, પાછું એમ કે સ્વપરને જાણે એમ ન લીધું, સ્વસંચેતક હોવાથી આત્માનું લક્ષણ જ્ઞાન છે. અને જ્ઞાન લક્ષણ છે એ આત્માનું છે, રાગનું લક્ષણ નથી. પંડિતજીએ પૂછ્યું કે તો પછી જ્ઞાન લક્ષણ જે આત્માનું છે એ અલક્ષને નથી જાણતું. અલક્ષ એટલે હું કે લોકાલોક, આત્મા સિવાયના બધા પદાર્થો અલક્ષમાં જાય છે, એને જ્ઞાન પ્રસિદ્ધ જ ન કરે. ત્યારે એ છે એને કોણે પ્રસિદ્ધ કર્યું? જ્ઞાને નહીં, જ્ઞેય જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે. જ્ઞેય ક્યું ભાવિ જ્ઞેય છે? હા હા હા, ઇન્દ્રિય જ્ઞાન. જ્ઞેયને જ્ઞેય નામ આપ્યું છે. મોહરાજા એને જ્ઞાન કહે છે, સર્વજ્ઞ ભગવાન એને જ્ઞેય કહે છે. ક્ષેત્રાણો એમાં દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય એના વિષયો ત્રણે જ્ઞેયમાં નાખ્યા છે. જ્ઞાનમય પણ આલે સ્વસંચેતન હોવાથી જ્ઞાતા અને જ્ઞેયનું જો ખુલાસો કરે છે. જ્ઞાતા અને જ્ઞેય, જ્ઞાતા અહીંયા અને જ્ઞેય આખું વિશ્વ, જ્ઞેય આખું વિશ્વ. જ્ઞાતા અને જ્ઞેયનું વસ્તુ પણ અન્ય તો હોવા છતાં વસ્તુ બે ભિન્ન ભિન્ન છે. આત્મા ભિન્ન, આખું વિશ્વ ભિન્ન. અન્યત્વ એટલે જુદા પણ હોવાથી હોવા છતાં વિશ્વ આત્માના જ્ઞાનથી ને આત્માથી જુદું હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ માનવતાનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને કારણે શું થાય છે? શાસ્ત્રીય શબ્દ છે ને જ્ઞાન અને વસ્તુ લોકાલો એ અન્ય અન્ય છે, એક નથી, એક સત્તા નથી. પણ આગળ વધીને શું કહે છે, એ તો અન્ય જ છે. આમ હોવા છતાં જે લોકાલોકનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, એ પ્રતિભાસ અને જ્ઞાન એ અનન્ય છે. વસ્તુ અન્ય છે અને વસ્તુનો જે પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, એ પ્રતિભાસ ને જ્ઞાન એક સત્તા છે, અનન્ય છે, ભિન્ન નથી. જ્ઞાન અને વસ્તુ ભિન્ન છે, પણ વસ્તુનો જે પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, એ જ્ઞાન અને જે પ્રતિભાસ એ બે અભેદ અનન્ય છે એમ કે છે. થોડીક નિવૃત્તિ લઈને આ કરવા જેવું છે. નિવૃત્તિ લીધા પછી આડે રસ્તે પાછા છોકરા કમાય છે, હવે તો દુકાને જતો નથી તો ક્યાં જાઉં છો કે કુથલીમાં બેસી જાય. વસ્તુ પણ અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ માનવતાનો પોતાની અવસ્થામાં જ્ઞાનની અવસ્થામાં પ્રતિભાસ થાય છે, અને જેનો પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસ અને જ્ઞાન અનન્ય એક સત્તા છે, વસ્તુ ભિન્ન છે. વસ્તુના જે પ્રતિભાસ છે એ તો જ્ઞાનમય છે મિલન હોવાને લીધે, અર્થાત જ્ઞાન અને જ્ઞેય આત્માના આત્માની જ્ઞાનની અવસ્થામાં ખુલાસો કરે છે. આત્માના જ્ઞાનની અવસ્થા પ્રગટ થઈ એમાં પરસ્પર મિશ્રિત, સુમિશ્રિત છે જ્ઞાન અને જ્ઞેયોના પ્રતિભાસ. જ્ઞાન અને જ્ઞેય મિશ્રિત નથી, તો અન્ય અન્ય છે. કયું ઉપર એક સત્તા નથી, બિન સત્તા છે. અન્ય કયું પછી અનન્ય શું? કે જ્ઞેયોના જે પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં એ તો જ્ઞાનથી અનન્ય છે, એ ક્યાં જુદા પડી શકે છે? એ કાઢી શકાતા નથી. પરના પ્રતિભાસને માનતો નથી અજૈન છે, ને પરને જાણું છું એવો પક્ષ હોય એ અજૈન છે. પક્ષ કે છે હવે આત્માની જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત, એટલે જ્ઞાન અને આકારો એ બે પરસ્પર મિશ્રિત છે હોવાને લીધે, અર્થાત જ્ઞાન અને જ્ઞેય અવસ્થામાં મિશ્રિત હોવા એકમેકરૂપ હોવાને લીધે પ્રતિભાસ અને જ્ઞાન એકમેક છે, સત્તા જુદી નથી. જ્ઞેયની સત્તા જુદી છે વસ્તુપણે, પણ એના આકારો છે એ તો જ્ઞાનમય છે. તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય વાત. પ્રતિભાસને કોઈ કાઢી શકતું નથી, તાકાત નથી કોઈની. જ્ઞાનમાં જે પરના પ્રતિભાસો થાય છે લોકાલોકના, એ પ્રતિભાસને કોઈ કાઢી શકતું નથી. કેટલાક અનિયમતી કહે છે કે પ્રતિભાસ છે એને ધોઈ નાખો, કાઢી નાખો તો જ્ઞાન ચોખ્ખું રહે, અને અનેક પ્રકારની કલ્પનાવાળા જેવો તો હોય ને કે નહીં, પ્રતિભાસ ને જ્ઞાન બે એક અન્ય એક સત્તા છે, પ્રતિભાસ નીકળી શકતો નથી. તેમને ભિન્ન કરવા અશક્ય નહીં, અત્યંત અશક્ય છે. એના આકારો એમાંથી કાઢી નથી શકાતા. પરના આકારો જે એમાં છે સ્વરૂપના એ કાઢી શકાતા નથી, અત્યંત અશક્ય હોવાથી. બધું જાણે કે આત્મામાં, બધું જાણે કે આત્મામાં ખોળાઈ ગયો હોય, ડૂબી ગયો હોય બધા દ્રવ્યો. તેમને આત્મામાં નિખાત બેસી ગયું હોય એ રીતે પ્રતિભાસે છે, જણાય છે. જાણે આત્મામાં ડૂબી ગયા, એક આત્માને જાણતા બધા પદાર્થોનો પ્રતિભાસ આમ આવ્યો એવા આકારને જાણતા, નૈમિતિકને જાણતા નિમિત્તનું જ્ઞાન એમાં આવી જાય છે. એનું નામ સર્વજ્ઞ શક્તિ કહેવામાં આવે છે. એ આમ નથી જોતા, અહીંયા જુએ છે. એના આકારો અન્ય અન્ય છે ભાઈ, અનન્ય છે. એટલે એકને જાણે તે સર્વને જાણે છે. આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છે, અનુભવે છે. આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છે, પોતાને જાણે છે. સો પર બેને જાણે છે એમ આમાં લખ્યું નથી, છે નહીં. અનુભવે છે, જાણે છે. અને પોતાને જાણતા સર્વજ્ઞેયો જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય. આકાર દેખીને જાણે જ્ઞાનમાં જ્ઞેયો ડૂબી ગયા હોય. તારાઓ પ્રતિભાસે પાણીમાં, જાણે તારાઓ અંદર ડૂબી ગયા હોય. તારા તો ભિન્ન છે, એના આકાર પાણીથી અભિન્ન છે. તારા ભિન્ન અને તારાના આકૃતિ આકારો એ પાણીની પર્યાયથી અભિન્ન છે. સર્વજ્ઞો જાણે કે આ જ્ઞાનમાં પેસી ગયા હોય. કારણ કે જ્ઞાનની અવસ્થામાંથી જ્ઞાકારોને ભિન્ન કરવા અશક્ય છે. જ્ઞેય ભિન્ન છે, જ્ઞાકારો ભિન્ન નથી, અભિન્ન છે. જો આમ ન હોય તો, અર્થાત જો આત્મા સર્વને ન જાણે તો કેવી રીતે જાણે છે? સર્વને સર્વની સન્મુખે નથી જાણતું જ્ઞાન, એના આકારોને જાણતા ઉપચારથી એને જાણે છે. નિમિત્તને એવો ઉપચાર કરવામાં આવે છે. જ્ઞાનને પરિપૂર્ણ આત્મસંચેતનનો અભાવ હોવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન તેને સિદ્ધ ન થઈ ગયું. આત્માને જાણતો નથી, તે પરને પણ જાણતો નથી, વગર થઈ ગયો.
ચિંતન શેનું કરવું? ચિંતન ચિંતન ક્રિયા જ કરવું, કરવું અને ક્રિયા કરવું. કે જાણનારો જણાય છે, ખરેખર મને પર જણાતું નથી. બસ આ ચિંતન છે. આ ચિંતન છૂટ્યા પછી ધ્યાન આવે છે. ચિંતન માનસિક છે અને ધ્યાન આત્મિક થાય છે. અનંત ઉપકાર તો ખરેખર ગુરુદેવનો છે. આ માર્ગ હતો જ નહીં ભારતમાં ક્યાંય. એનો તો જેટલો ઉપકાર માની એટલો ઓછો છે. એ શબ્દથી એનો ઉપકાર માનવો એ વ્યવહાર છે. એને કહ્યું એમ કરવું અને આત્માનો અનુભવ કરી લેવો એ ખરો ઉપકાર. બસ ત્યારે ઉપકાર ખરો કહેવાય. એને કહ્યું, આપણે માન્યું અને કર્યું. એમ જ્યાં સુધી એને કહ્યું અને આપણે કર્યું નહીં તો ઉપકાર શેનો? બે વાત એ પુરુષ કરી ગયો છે. એક ધ્યેયની વાત કરી છે અને એક જ્ઞેયની વાત કરી છે. ધ્યેયપૂર્વક જ્ઞેય જે પુસ્તક છપાઈ ગયું છે ને, એ ધ્યેય તો પર્યાય રહિત છે. એ પર્યાય રહિત ધ્યેયને જ્યાં જ્ઞાન જાણવા જાય છે ત્યાં અનુભૂતિના કાળમાં આખો આત્મા જ્ઞેય થઈ જાય છે. બસ અને એ આત્મા ગુણસ્થાન માર્ગના સ્થાન ભાવકર્મ દ્રહકર્મ નોકર્મ ત્રણેય કાળ પિંચરહિત એક સમય રાગથી થયો નથી સહિત રહિત જ છે. પરનો પ્રતિભાસે પણ પરને જાણે નહીં, પર પ્રતિભાસે જ્ઞાનમાં રાગાદી શરીરાદી લોકાલોક, પણ જ્ઞાન પરને જાણતું નથી. પરના પ્રતિભાસ વખતે જ્ઞાન જાણનારને જણાય છે, જાણનારો જ જણાય છે બધાને. પરનો પ્રતિભાસ વખતે પણ પરને જાણે છે એમ નહીં, પરના પ્રતિભાસને કાળે પણ આત્માનું જ્ઞાન સૌનું જ્ઞાન પોતાના આત્માને જાણે છે. બાળકો પણ સૌને ભગવાન આત્માનું ભૂમાવે છે, એ સ્થિતિ છે. બાકી તો ગુરુદેવ 11 ભાગ બહાર મૂકી ગયા છે, બધો મૂકી ગયા છે, 9000 ટેપ મૂકી ગયા છે. કામ તો એકલા હાથે પોતાને કરવાનું છે. ગુરુ માર્ગ બતાવે પણ ચાલે નહીં. ખરેખર સમાપનાનો દિવસ છે આજે. ખરેખર જેની વિરાધના કરી હોય ને એની પાસે જઈને ક્ષમાવું. આત્મા એ વિરાધના આત્માની કરી છે, એ આત્મા પાસે જઈને ક્ષમાવું. હે ભગવાન, તું દેહ મંદિરમાં બેઠો પણ મેં તારા દર્શન કર્યા નહીં, એ અપરાધ મારો થઈ ગયો છે. પણ તું તો પિતા તુલ્ય છો, અમે બાળક છીએ, અમારો અપરાધ ક્ષમા કરજે આજે. અને હવે આજથી તારા દર્શન કરવાની ચેષ્ટા કરીશ, અને હવે દર્શન કરી લઈશ. અત્યાર સુધી ભૂલો, પણ સોનગઢનો સંત મળ્યો મને ત્યારથી એમ ખ્યાલ આવ્યો કે આ એક કામ બાકી રહી ગયું. અનંત અનંત કાળ ગયો, એક જ કામ બાકી રહી ગયું, બસ આત્માને જાણ્યો. જે સ્વરૂપ સમજાવીના પાયમો દુઃખ, જયારે આત્મદર્શન થાય છે ત્યારે ભવનો અંત આવી જાય છે. ઈશ્વરે કોઈ બીજો ઉપાય છે નહીં, બીજી કોઈ ક્રિયા નથી. બીજાને કઈ બોલવું હોય કેવું હોય તો છૂટ છે, કેમ કે આ તો ક્ષમાપ્રાણ દિવસ છે ને. ચર્ચા કે કઈ વ્યાખ્યાન કે કઈ છે નહીં.
નથી ગયું અને ભાઈ નું લક્ષ ગયું છે બસ, અને એમાંથી એને અર્થ કાઢી અને આપની સમક્ષ રજૂ કર્યો છે. તો આવા ખરેખર આપણા મહાન ગુરુ નો આપણે શું ઉપકાર માનીએ. એ ઉપકાર ત્રણ કાળમાં કદાચ આપણે આપણું સર્વસ્વ પણ હોમી દઈએ ને આ પુરુષ માટે, તો ખરેખર એ કઈ નથી, કઈ નથી. જગતની સંપદા પણ કઈ નથી, ખરેખર એ અંદર થી ભાસે છે. આ પંચમ કાળમાં એક તો જ્ઞાની નો સંગ મળવો મુશ્કેલ છે, વેઢે ઘણા એટલા લોકો છે, અને એમાં આજે આટલી નિકટતા આપણને બધાને, અને એ પણ નિસ્કારણ કરુણા, નિસ્કારણ કરુણા. 88 વર્ષની ઉંમરે પણ આજે રોજના મેં તો જોયું છે પર્યુષણમાં રોજના ચાર ચાર પાંચ પાંચ કલાક નું સ્વાધ્યાય થઈ જાય છે, ચર્ચા થઈ જાય છે. જ્ઞાન નું ભેદ છે ભાઈ. અમુક અમુક વસ્તુ ભાઈ અંદર થી જે ઘૂંટણ કરી રહ્યા છે અને આપણને આપી રહ્યા છે એ આપણા બધા માટે ઉપકારી છે. તો આવા ખરેખર
પામે પણ આનું નિમિત્ત પણ કઈક જુદું છે. એમ લાગે છે કે બીજા કરતા સંખ્યામાં આના નિમિત્તે ઘણા પામશે. વર્તમાન તો પાયમાં થોડા, એના નિમિત્તે પણ ઘણા પામશે. એવું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. બીજું એને સર્વાંગી જ્ઞાન આપ્યું છે. કેમ કે એ તીર્થનો નાયક થવાનો છે. હંમેશા તીર્થ પ્રવર્તક પુરુષ હોય છે, એની દ્રષ્ટિ બહુ વિશાળ હોય છે અને એનું પ્રતિપાદન બહુ સર્વાંગી હોય છે. કોઈને કઈ પૂછવું ન પડે એવું એનું પ્રતિપાદન હોય છે. ભલે આગળ પાછળ હોય પણ સર્વાંગી સમાધાન એ એક પુરુષ પાસેથી મળે એવો પુરુષ પાક્યો. બધી વાતની ચોખવટ કરીને કર્તા કર્મ ક્યાં હોય, નિમિત્ત નિમિત્તિ ક્યાં હોય, જ્ઞાતાગ્નિ ક્યાં હોય, ઓહો હો હો, એ તો જયારે એના 11 ભાગ વાંચીએ ત્યારે ખબર પડે. કાલ રાત્રે કુદરતી એક વિચાર આવ્યો સર્વજ્ઞ શક્તિનો મને, ત્યારે રાતના 11મો ભાગ કબાટમાંથી કાઢ્યો. એનું વ્યાખ્યાન જોયું 60 પાના ઉપર. બકુલભાઈ એ પુસ્તક છે, લઈ આવો. અહીંથી લઈ લ્યો 11મો ભાગ કે બહુ આવરી લે છે. કહેવાનું તો એને કેસે જ, પણ ઘણી વિશાળતાથી એનું પ્રતિપાદન હોય છે. જો કે એમાંથી કાઢવું એ મુશ્કેલ તો છે, પણ એ કાઢીને પાછું કઈ પણ દે છે એટલે મુશ્કેલ નથી. આપણને કાલે સર્વજ્ઞ શક્તિ જે આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ છે એમાં 60 નંબરનું પાનું છે. સર્વજ્ઞ શક્તિ છે ને એની વ્યાખ્યા કરે છે. અહીં કહે છે કે આત્મામાં વિશ્વના વિશેષ ભાવોને, એકલા વિશેષ વિશ્વને નહીં, વિશ્વના વિશેષ ભાવોને જાણવા રૂપે પરિણામ. કેમ કે જ્ઞાન છે ને એટલે ઉમાં દર્શનમાં તો સામાન્ય હોય, જાણવા રૂપે પરિણત એવા આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ છે. સર્વજ્ઞ શક્તિ કેવી છે? આત્મજ્ઞાનમય છે. એમ આમાં એકલી શક્તિની વાત નથી, પણ પરિણત થયેલી આત્મજ્ઞાનમય શક્તિની વાત છે. સર્વજ્ઞ એટલે સર્વને જાણવા રૂપે પરણમે તેને કેવળી સર્વજ્ઞ કહેવામાં આવે. હવે એ સર્વજ્ઞ સર્વને કેવી રીતે જાણે એની વ્યાખ્યા કરે છે. અંદર સર્વજ્ઞ શક્તિ પડી છે, તેની પરિણતિ પ્રગટ થઈ છે, તે આત્મજ્ઞાનમય છે. એ પરિણતિ છે ને એ આત્મજ્ઞાનમય છે. મય એ રૂપ, આત્માને એકને જાણવા રૂપે પરિણત થાય એવી સર્વજ્ઞ શક્તિ છે. શું કે આત્માને એકને જાણવા રૂપે પરિણત થાય એવી સર્વજ્ઞ શક્તિ છે. અહીંયા એકને જાણવા રૂપ કહ્યું, હવે આગળ જરા સમજવા જેવું છે. કેટલી સર્વજ્ઞની સર્વાંગી વાણી છે એનો ખ્યાલ આવે એ પુરુષનો. સર્વાંગી વાણી, હા કેતા જાય ને ના પાડતા જાય, હા કેતા જાય ને ના પાડતા જાય, હા કેતા જાય ને ના પાડતા જાય. આમાં છે એ તમને ઈશારાથી કહે છે, એ સમજાવું. પરને જાણે છે હા કેતા જાય અને ના કેતા જાય. આમાં હમણાં આવશે એ શબ્દો. તો તું શું, તો શું તે પરિણતિ પરની જાણતી નથી એમ શિષ્યનો પ્રશ્ન છે. એકને જાણે છે ઉપર આવ્યું ને, એમાંથી પ્રશ્ન પોતે કાઢ્યો કે આપે તો કહ્યું એકને જાણે છે, તો શું એ પરિણતિ કેવળ જ્ઞાનની પરિણતિ સર્વજ્ઞની પરિણતિ પર્યાય કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાનની વાત પૂછે છે શિષ્ય. કે તો શું તે પરિણતિ પરને જાણતી નથી, તમે તો એકને જાણવાનું કહ્યું. જો એનો જવાબ, એટલે કહેવાનો મારો આ સહી છે કે દરેક મુમુક્ષુએ થોડીક વિશાળ દ્રષ્ટિથી વિચારવા જેવું છે, નહીતર એકાંતનો દોષ આવે. કેવું છે સમય કે એકાંત, સમજી ગયા? એને મિથ્યા એકાંતમાંથી સમય કે એકાંતમાં લાવવું છે, અને સમય કે એકાંતમાંથી પાછું અનેકાંતમાં લાવી દેશે. હમણાં સર્વાંગી વાણી છે, ઓમકાર ધ્વનિમાં બધું આવી જાય. એમ આની ઓમકાર ધ્વનિ છે. તો શું તે પરિણતિ પરને જાણતી નથી એવો પ્રશ્ન શિષ્યનો આવ્યો, એનો ઉત્તર સાંભળજો. સમજી ગયા? જાણે છે, જાણે છે, જાણે છે, જાણતી નથી, જાણે છે, જાણતું નથી, છે નથી, છે નથી, એમ ક્યાં કરતા હમણાં આમાંથી કાઢવાનું આપણે. પરને જાણતી નથી એમ ક્યાં વાત છે? આ કેવળ જ્ઞાન પરને જાણતું નથી એવી ક્યાં વાત છે? એટલે એનો અર્થ જાણે છે આવ્યું કે નહીં? આ કાન કનૈયો છો, હા કૃષ્ણ ભગવાન માટે કાન કનૈયો શબ્દ આવે છે. બહુ
રમત સમજાવી જોઈએ ને,
હા એની રમત. પરને જાણવા પ્રત્યે તે સાવધાન નથી. પરને નથી જાણતો એમ કોને કહ્યું? પરને જાણવા પ્રત્યે સાવધાન નથી, લોકાલોક પ્રત્યે સાવધાન નથી એની પરિણતિ. એક એક શબ્દની કિંમત હોય છે. પરમાં તે તન્મય નથી, કેવળ જ્ઞાનની પરિણતિ લોકાલોકમાં તન્મય નથી. તન્મય નથી પરમાં, તન્મય થઈને પરને જાણતી નથી. એટલે જાણે તો છે, જો જાણે છે રાખ્યું ને, પણ પરમાં. હવે આમાં શું કરવું, કેમ કાઢવું, કોણ કાઢે? કેસે કાઢીને બતાવશે હમણાં? પરમા તન્મય થઈને પરને જાણતી નથી એમ વાત છે. તેથી પરને જાણે છે એમ કહીએ, પરને જાણે છે એમ કહીએ, તે અસદ્બુદ્ધ વાર છે. જૂઠો વ્યવહાર છે. અસત બુદ્ધિ એટલે
નથી એવું,
હે
એટલે નથી જાણતો એવું,
એવું આવ્યું હતો. જાણે છે, જાણે છે, જાણે છે, જાણે છે, કહ્યું તન્મય થઈને નથી જાણતો પણ જાણે છે, જાણે છે, કહ્યું ત્રણ ચાર વાર. એટલે એમ કહીએ કે અસદભૂત વાર છે એટલે જાણતો રાગાત્મામાં થાય છે, રાગાત્મામાં થાય છે. પછી રાગ કઈ નહીં લગાડવી, રાગ થાય છે, રાગ કઈ નહીં નું વચન છે અસદભૂત વ્યવહારનું. તો એટલે રાગ થી છૂટો પડી ગયો એમ. કેવી બધા લોકાલોક ને જાણે છે અસદભૂત વ્યવહાર. હા હા, ગજબની વાત છે. સમકક્ષી રાગને જેમ અસદભૂત કયો એમ પરને જાણવું અસદભૂત છે. પ્રતિભાસ દેખીને ઉપચાર આવે, વ્યવહારે જાણે છે એમ આવે. પણ અહીંયા ચાર પ્રકારના વ્યવહારમાં કયો પ્રકારનો વ્યવહાર લાગુ પાડવો આપણે? ભગવાને ચાર પ્રકારના વ્યવહાર કહે રે ભાઈ. બુદ્ધિપૂર્વક રાગ, અબુદ્ધિપૂર્વક રાગ જીવમાં થાય છે એને અસદભૂતમાં નાખો, બરાબર. તો હવે આ કેવડી ભગવાન પરને જાણે છે એ ચાર પ્રકારના વ્યવહારમાં ક્યાં નાખવો? અણુપચારમાં નાખવો, ઉપચારમાં નાખવો, કે અસદભૂતમાં નાખવો? એ આપણી વાત છે, આપણે કરવાનું. જાણે છે, જાણે છે, તન્મય થતો, પણ એ અસદભૂત વ્યવહાર. એક વાર હમણાં ગુરુદેવ નું વ્યાખ્યાન ચાલતું હશે અહીંયા, ભાઈ ચેતનભાઈ રોજ જાય છે. તો એક કોઈ કળશમાં ગુરુદેવે વાત કરી કે પરને જાણે છે, પરને નવ વાર પરને જાણે છે, પરને જાણે છે એમ કહ્યું. નવ વાર મનાવીને વાત કરી, આ કામ કનૈયાની વાત છે. નવ વાર બોલ્યા કે પરને જાણે છે. દસમી વાર કે એ તો ઉપચારનું કથન. હવે ઓલું નવ વાર પકડવું કે આ એક વાર પકડવું? એટલે આ જે આત્મવિદ્યા છે ને, દ્રવ્યનો યોગ સૂક્ષ્મ અને ગંભીર છે, એને કાઢવું એ પણ અનંતો પુરુષાર્થ છે. બોલો. નવ વાર કે જાણે છે એને મનાવીને વાત કરી, મેં કહ્યું એ કાન કનિયો છે.
તન્મય તો નથી થતો ભાઈ, અસદભૂત કીધો એટલે.
હા, કહ્યું.
પણ સાવધાનપણે પરિણતિ નથી જાણતી એટલે સન્મુખ નથી.
નહીં, સન્મુખ બિલકુલ નથી. જો સન્મુખ હોય, જો સન્મુખ હોય તો અસદભૂત ના આવે,
અસદભૂત ના આવે. શબ્દની
પછી
કિંમત છે.
એક જણાને મેં પૂછ્યું, બીકું કેવડી ભગવાન તો અસદભૂત વ્યવહારમાં છે, બીકું સાધકને જ્ઞાન થાય, સાધકનું જ્ઞાન તો એ તો અસદભૂત લાગુ ન પડે ને, કેમ કે જાણેલો પ્રયોજન છે. ના, એ અસદભૂત છે એમ તો ભલે કઈ વાંધો નહીં, મંજૂર મને. આ કરવાનો કાંટો તો નીકળે 45 વર્ષ સુધી હથોડો માર્યો, પણ પરને હું જાણું છું એ કાંટો મિથ્યાત્વનો અધ્યવસાન, એ નીકળવું બહુ મુશ્કેલ છે. એમ આજે વિચાર આવ્યો કે એક ભાઈનો કાગળ આવ્યો છે બારગામથી, એમાં એ પરને નથી જાણતો તો એકાંત થઈ જશે. પછી એમ વિચાર અનુસંધાનમાં આવ્યું, આના અનુસંધાનમાં, કે આપણે એને જ પૂછીએ કે ભાઈ આ ગુરુદેવે કહ્યું છે અસદભૂત વ્યવહાર, એનો અર્થ સમજાવો તમે. કાં તમે ગુરુદેવ માનતા નથી, ને માનતા હોય તો આ શું છે? એટલે બહુ અંતરલક્ષી જો થાય તો બધો ઉકેલ આવે, બહિર્દ્રષ્ટિથી ઉકેલ આવે. પાકો આત્માથી થાય. આહા, પાકો હો આત્માથી, આત્મા જ જોઈએ, બીજું કઈ નહીં. આહા, તો અંદરથી ઉકેલ બધો આવી જાય, અંદરથી જ આવે છે. આ કેટલી વાત કરી, બહુ કરી. અસદભૂત વ્યવહાર, જૂઠો વ્યવહાર. જાણે છે કેવું ને જૂઠું કેવું, જાણે છે રાખું તો પાછું વિશેષણ શું મૂક્યું, જૂઠી વાત છે. એમાં હેતુ છે કે લોકાલોકના પ્રતિભાસ થાય છે, પ્રતિભાસ દેખીને એને જાણે છે, એવો જે ઉપચાર છે એ જૂઠો વેચાર છે, ખોટો છે, એને જાણતો નથી. એ સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે, એ જ્ઞાયકને જાણે છે, જ્ઞાનને નહીં. ત્યારે આત્મજ્ઞાનમય સર્વજ્ઞ સૃષ્ટિ લાગુ પડે, આત્માને જાણે તો. જ્ઞાનનું જ્ઞાન ક્યારે થાય કે આત્માને જાણે તો. ઉપર કોઈ એકને જાણે છે, પછી કેટલી લંબાવી લંબાવી વાત કરી ચોકડી પાસે. આનો બહુ વિચાર મને આવ્યો, આહા, એક કાન કનૈયા તારા હૃદયને કેમ પારખી શકે, તારે શું કેવું છે, કેવું છે કહી દીધું બધું, કઈ બાકી ન રાખ્યું, પણ ગોળ 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 શક્તિ તો આત્મજ્ઞાનમય હોય ને. થઈ ગયો ટાઈમ, બોલો. પરમ ઉપકારી શ્રી સદગુરુદેવનો જય.